આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે એક બહુમતી ચુકાદામાં જણાવ્યું છે કે તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા જણાવ્યું કે ભારત ધમ્મની ધન્યભૂમિ છે. ચાર દિવસની છઠ પૂજાનો આજથી નહાઈ ખાઈની વિધિ સાથે પ્રારંભ. દિલ્હી NCRમાં હવાની ગુણવત્તા સતત કથળી, કેટલાક વિસ્તારોમાં AQI 400 આંકને પાર. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો જંગ. અને આજે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો પ્રારંભ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે એક ચુકાદામાં જણાવ્યું છે કે તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી, જેને બંધારણની કલમ 39B હેઠળ રાજ્ય પુનઃવિતરિત કરી શકે. જોકે અદાલતે નોંધ્યું હતું કે કેટલીક ખાનગી સંપત્તિઓ મહત્વની હોય અને સમુદાયની સેવા માટે હોય તો તેને જાહેર સંસાધન તરીકે ગણાવી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડના વડપણ હેઠળની 9 સભ્યોની પીઠે 8-1 બહુમતીથી ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં અગાઉના એ વ્યાપક અર્થઘટનને રદ કરવામાં આવ્યું હતું, જેમાં ખાનગી સંસાધનોને સામુદાયિક સંપત્તિ ગણવામાં આવતી હતી. ચુકાદામાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આ અંગે અદાલતના અગાઉના નિવેદનો બંધન કરતા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત ધમ્મની ધન્યભૂમિ છે. અહીં દરેક યુગમાં મહાન ગુરુઓ અને રહસ્યવાદી રહ્યા છે. નવી દિલ્હીમાં આયોજિત પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે બુદ્ધ આ માર્ગને શોધનારાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે બોધગયામાં બોધિ વૃક્ષ નીચે સિદ્ધાર્થ ગૌતમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ ઐતિહાસિક રીતે અજોડ ઘટના છે. તેમણે ઉમેર્યું કે આજે જ્યારે વિશ્વ અનેક મોરચે અસ્તિત્વ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે બૌદ્ધ સમુદાય પાસે માનવજાતને આપવા માટે ઘણું બધું છે. શ્રી મુર્મુએ એશિયાને મજબૂત કરવામાં બૌદ્ધ ધર્મની ભૂમિકા અને તે કેવી રીતે વિશ્વમાં શાંતિ સ્થાપી શકે એ અંગે વ્યાપક ચર્ચા કરવા પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે બૌદ્ધ ધર્મનો મુખ્ય સંદેશ શાંતિ અને અહિંસા પર કેન્દ્રિત છે, જે દર્શાવે છે કે વિશ્વને આજે કરુણાની સૌથી વધારે જરૂર છે. સાંસ્કૃતિક મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત 2 દિવસીય બૌદ્ધ શિખર સંમેલનમાં બૌદ્ધ ધર્મના વિશેષ પ્રતિનિધિઓ, વિદ્વાનો તેમજ અનુયાયીઓ ભાગ લઈ રહ્યા છે. એશિયાને સક્ષમ બનાવવા બૌદ્ધ ધર્મની ભૂમિકા વિષય વસ્તુને કેન્દ્રમાં રાખતા આ સંમેલન બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને રેખાંકિત કરશે. સંમેલન દરમિયાન બૌદ્ધ સમુદાય સામે આવી રહેલા પડકારોના ઉકેલો વિશે ચર્ચા થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને ચિંતાજનક ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેનબેરા ખાતે તેમના સમકક્ષ પેની વોંગ સાથેની સંયુક્ત સુરક્ષા પરિષદમાં ડોક્ટર જયશંકરે કેનેડામાં ઉગ્રવાદીઓને રાજકીય સમર્થન આપવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું કે કેનેડાએ સ્પષ્ટીકરણ આપ્યા વિના આરોપો કરવાનું ચાલુ રાખ્યું છે. કેનેડા સરકાર દ્વારા ભારતીય રાજદ્વારીઓને નિરીક્ષણ હેઠળ રાખવાના નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે તેમણે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી સાથે કેનબેરા ખાતે આયોજિત 15મા ભારત ઓસ્ટ્રેલિયા વિદેશમંત્રીઓના ફ્રેમવર્ક સંવાદમાં ભાગ લીધો હતો. બંને દેશોના નેતાઓએ ભારત પેસિફિક, પશ્ચિમ એશિયા, યુક્રેન સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે લખ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રાજદ્વારી ભાગીદારી મજબૂત રીતે આગળ વધી રહી છે અને આ મજબૂત રાજકીય સંબંધો મજબૂત સુરક્ષા સહકાર, વિસ્તૃત વેપાર, વ્યાપક ગતિશીલતા અને ઊંડા શૈક્ષણિક જોડાણોમાં પ્રતિબિંબિત થાય છે. ચાર દિવસની છઠ પૂજાનો આજથી નહાઈ ખાઈની વિધિ સાથે પ્રારંભ થયો છે. ભગવાન સૂર્યની ઉપાસનાનો આ તહેવાર 8 નવેમ્બરે પૂર્ણ થશે. આવતીકાલે મોડી સાંજે ખરના વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 36 કલાકના નિર્જળા ઉપવાસ થશે. 7 નવેમ્બરે સાંજે ડૂબતા સૂર્ય અને શુક્રવારે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ મહાપર્વનું સમાપન થશે. સામાન્ય રીતે પવિત્ર નદીઓ પર સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. વિવિધ સૂર્ય મંદિરો અને છઠ ઘાટો પર પણ અર્ધ્ય આપવામાં આવે છે. બિહારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઔરંગાબાદના દેવ, પટનાના ઓલાર્ક અને નાલંદા જિલ્લાના ઓંગારી ધામ સૂર્ય મંદિરે પહોંચ્યા છે. મુખ્યમંત્રી નીતીશકુમારે છઠ પૂજાના પ્રસંગે લોકોને શુભકામના પાઠવી છે. નેપાળમાં પણ છઠના તહેવાર માટે તેરાઈ અને કાઠમાંડુ ખીણમાં તળાવો અને નદીના કાંઠાને શણગારવામાં આવ્યા છે. નેપાળમાં રસકોલા બોર્ડર પોઈન્ટ દ્વારા છઠ પૂજા માટે લગભગ 1.7 લાખ કિલોગ્રામ અને જનકપુરના ભિટ્ટા મોડ પોઈન્ટ દ્વારા આશરે 4000 કિલોગ્રામ કેળાની આયાત કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા X હેન્ડલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરી શકો છો. દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના તાજેતરના આંકડાઓ અનુસાર આજે સવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક 1 UI 385 નોંધાયો હતો. દિલ્હીના કેટલાક ભાગોમાં 1 UI 400 આંકને વટાવીને ગંભીર સ્તરે પહોંચ્યો હતો, જેમાં આનંદ વિહારમાં 457, અશોક વિહારમાં 419, બવાનાનો 1 UI 414 તેમજ રોહિણીમાં 405 AQI સાથે પ્રદૂષણનો રેકોર્ડ તૂટ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન દિલ્હી અને એનસીઆરમાં રાત્રે અને સવારના સમયે ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષના કમલા હેરિસ વચ્ચે સીધો જંગ છે. ભારતીય સમય અનુસાર સાંજે 5:30 થી 7:30 વાગ્યા વચ્ચે મતદાન શરૂ થશે, જે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 5:30 થી 9:30 વાગ્યા વચ્ચે પૂર્ણ થશે. લાખો મતદારો પહેલા જ પોસ્ટ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની વિશેષ પ્રક્રિયા છે, જેને ઇલેક્ટોરલ કોલેજ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 538 ઇલેક્ટોરલ કોલેજમાં 270 કે તેથી વધુ મત જરૂરી છે. મતની ગણતરી 6 જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્રમાં થશે. જે ઉમેદવારોના મતોની સંખ્યા 270 સુધી પહોંચી જશે તેને ચૂંટાયેલ જાહેર કરવામાં આવશે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખનો 4 વર્ષનો કાર્યકાળ 20 જાન્યુઆરીથી શરૂ થશે. તામિલનાડુમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વતન થુલસેન્ડ્રાપુરમમાં આજે તેમની જીત માટે વિશેષ પૂજા પ્રાર્થના કરવામાં આવી. તેમની જીત માટે ગામના મંદિરોમાં ધાર્મિક વિધિઓનું આયોજન કરાયું અને ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કાઉન્સિલર અરુલ મોઝી સુધાકરે કહ્યું કે જો હેરિસ જીતશે તો તિરુવરૂર જિલ્લાના પોંગાનાડુમાં અન્નદાનમનું આયોજન કરશે અને ગરીબોને મફત ભોજન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ 2021થી અમેરિકાના 49મા અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે. તેઓ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. ચેસમાં ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો આજે અન્ના સેનેટરી લાઇબ્રેરીમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં પારંપરિક રીતે ચેસ રમાશે. સ્પર્ધામાં 7 રાઉન્ડ થશે. વિદિત ગુજરાતી આર વૈશાલી અને હરિકા દ્રોણાવલ્લી સાથે વર્લ્ડ નંબર 3 ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસી ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ વર્ષે ટુર્નામેન્ટમાં નવી ચેલેન્જર્સ શ્રેણી શરૂ કરવામાં આવી છે, જેમાં વિજેતા આગામી વર્ષે રમાનારી માસ્ટર્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરશે. ગત વર્ષે ડી ગુકેશ અને અર્જુન એરિગેસી વચ્ચે ટોચના સ્થાન માટે મુકાબલો થયો હતો, જોકે સારા ટ્રાય બ્રેક રેકોર્ડને કારણે ગુકેશે આ સ્પર્ધા જીતી લીધી હતી અને બાદમાં તેમણે ચેમ્પિયનશીપનો ખિતાબ પણ જીત્યો હતો. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં એનડીએના ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંડુ અને કાંકેમાં રેલીઓમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો માટે મત માંગશે. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન FTII વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી સનફ્લાવર્સ વેર ધી ફર્સ્ટ વન ટુ નો ફિલ્મે પ્રતિષ્ઠિત ઓસ્કાર પુરસ્કારોની લાઇવ એક્શન લઘુ શ્રેણી ફિલ્મમાં ક્વોલિફાય થઈ છે. ભારતીય લોકકથા અને પરંપરાઓથી પ્રેરિત કન્નડ ભાષાની આ લઘુ ફિલ્મનું નિદર્શન ચિદાનંદ એસ નાયકે કર્યું છે. ફિલ્મે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પુરસ્કાર જીત્યો હતો. તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિકંદરાબાદ અને માલદા ટાઉન માટે ચલાવવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે એક બહુમતી ચુકાદામાં જણાવ્યું છે કે તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા જણાવ્યું કે ભારત ધમ્મની ધન્યભૂમિ છે. 4 દિવસની છઠ પૂજાનો આજથી નહાઈ ખાઈની વિધિ સાથે પ્રારંભ. દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત કથળી. કેટલાક વિસ્તારોમાં 1 UI 400 આંકને પાર. અને આજે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.